પ્રસ્તુત છે મેલબર્ન સ્થિત ઓન્કોલોજીસ્ટ ડોક્ટર ભૌમિક શાહ સાથેના વાર્તાલાપનો ત્રીજો અને અંતિમ ભાગ. જો આગલા ભાગ ચૂકી ગયા હો તો અમારી વેબસાઇટ પર પોડકાસ્ટ સાંભળી શકો છો. પહેલા ભાગમાં તેમણે વાત કરી હતી કેન્સર વિશે યોગ્ય માહિતી અને માર્ગદર્શન માટે કયા સોર્સિસ વાપરવા જોઈએ, સોશિયલ મીડિયા પર ફરતા મેસેજીસથી કઈ રીતે બચવું, તેમાં સાચા ખોટાનો ફરક કઈ રીતે કરવો. બીજા ભાગમાં તેમણે વિગતે ચર્ચા કરી કેન્સરની ટ્રીટમેન્ટ વખતે અને રેમિશન દરમિયાન શું ખાવું, શું ન ખાવું, કેટલી એક્સરસાઇઝ કરવી. અને આ મુદ્દે પણ ઇન્ટરનેટ પર, સોશિયલ મીડિયા પર ઘણા બધા મેસેજીસ ફરે છે કે આમ ખાવાથી કેન્સર ક્યારેય નહીં થાય, એ બધા મેસેજીસનું શું કરવું. અને ખાસ તો આવા મેસેજીસ તમારી પાસે આવે તો તેને ફોરવર્ડ કરતા પહેલા 100 વાર વિચારજો. આજે ત્રીજા ભાગમાં વાત કરવી છે કેન્સરની ટ્રીટમેન્ટ ચાલી રહી હોય, કીમોથેરેપી કે અન્ય કોઈ દવાઓ ચાલી રહી હોય ત્યારે વૈકલ્પિક ઉપચાર પદ્ધતિ જો વાપરવાની ઈચ્છા હોય, હોમિયોપેથી, આયુર્વેદ, ચાઇનીઝ હર્બલ મેડિસિન્સ, તો તેનો ઉપયોગ કરવો જોઈએ કે નહીં, કરવો તો કેટલો, ક્યારે અને કેવી રીતે કરવો.
આપ છો SBS રેડિયો ગુજરાતીની સાથે.
ડોક્ટર ભૌમિક શાહ, ફરી એકવાર SBS રેડિયોના ગુજરાતી કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. કેન્સરની આ ચર્ચા આગળ વધારીએ તો ભારતીય મૂળના લોકો માટે કોઈ પણ રોગ થાય, કેન્સર તો બહુ મોટી વાત છે, પણ નાનો રોગ થાય તો પણ ઘરઘરાઉ ઉપાયો વિશે પહેલો વિચાર આવે છે. એટલે જો કેન્સરમાં પણ આયુર્વેદ કે હોમિયોપેથી જેવું કાંઈ વાપરવું હોય તો તેના વિશે થોડું માર્ગદર્શન આપી શકશો?
આ એક સાચી વાત છે કે ઘણા બધા મેડિસિનના સિસ્ટમ, જેમ કે આપણે આયુર્વેદની વાત કરીએ ઇન્ડિયન મેડિસિનની અંદર, અથવા આપણે ચાઇનીઝ મેડિસિન હોય, જો ચાઇનીઝ પેશન્ટ હોય તો, એ બધા છે ને આપણામાં કલ્ચરલી હોય છે. આપણા દિમાગમાં એના કન્સેપ્ટ નાનપણથી હોય છે કે અમુક ફૂડ છે એ વાયડું પડે, અમુક ફૂડ છે એ ગરમ પડે. એટલે આપણા માટે એ આપણા કલ્ચરનો ભાગ હોય છે. અને એક બીજી માન્યતા એમ પણ હોય છે કે આયુર્વેદિક અથવા તો હોમિયોપેથિક ટ્રીટમેન્ટ છે એની કોઈ સાઇડ ઇફેક્ટ હોય જ નહીં. પણ એ માન્યતા થોડી દૂર કરવાની જરૂર છે, કારણ કે કોઈ પણ વસ્તુ તમે લેતા હોય, તમે હોમિયોપેથિક મેડિસિનમાં પણ જે ભણનારા એના ડોક્ટર્સ હોય છે, એ લોકોના બુક્સમાં એમની સાઇડ ઇફેક્ટનું લિસ્ટ હોય છે જે એ લોકોએ વોચ આઉટ કરવાનું હોય છે. આયુર્વેદિક મેડિસિનમાં પણ સેમ વસ્તુ હોય છે. એટલે આપણે એમ માનતા હોય છે કે આની કોઈ આડઅસર હોય જ નહીં, પણ ઘણી બધી રીતે એ તમારી ટ્રીટમેન્ટ પર અસર કરી શકે. એક તો એની પોતાની આડઅસર હોઈ શકે, બીજી વસ્તુ એ ડ્રગની ઇન્ટરેક્શન્સ હોઈ શકે. એટલે તમે હર્બલ મેડિસિન પણ કોઈ લેતા હો, અલ્ટિમેટલી ઘણી બધી એલોપેથિક મેડિસિનની દવાઓ એ પ્લાન્ટ્સમાંથી બને છે, અલ્ટિમેટલી દે આર હર્બલ, પણ એની પણ અસર તમારા બોડી પર હોઈ શકે. એઝ સિમ્પલ એઝ ગ્રેપ ફ્રૂટ નામનું જે ફ્રૂટ હોય છે એના જ્યુસથી તમારા લિવર એન્ઝાઇમ્સ એટલા બદલાઈ શકે કે તમારી રેગ્યુલર મેડિસિનના લેવલ આઈધર અપ અથવા ડાઉન જઈ શકે. એટલે ઘણી વાર એમ લાગે પણ આ તો ફ્રૂટ જ્યુસ છે, એનાથી શું થઈ જવાનું હતું. પણ જ્યારે તમે એના ઉપર જ ખૂબ ફોકસ કરતા હો અને તમે દિવસમાં 5-6 ગ્લાસ એના પીતા હો, ત્યારે એનાથી એટલા લેવલનો ફરક પડી શકે કે તમારા બીજા બધા મેડિસિનના લેવલ બદલાઈ જાય. એટલે આ બધું ટ્રાય કરવું હોય તો બે વસ્તુ છે. એક તો ઘણા બધા એને ઓલ્ટરનેટિવ ટ્રીટમેન્ટ તરીકે ટ્રાય કરતા હોય છે કે એને કારણે બીજી બધી ટ્રીટમેન્ટ બંધ અને ખાલી એ જ કરવું, એટલે એ ઘણી વાર ઘણું હાર્મફુલ હોઈ શકે છે. બીજી વસ્તુ એ છે કે જ્યારે એ કરતા હોય સાથે સાથે, જેમ કે ટ્રેડિશનલ કીમોથેરાપી ને બધું કરતા હોય અને સાથે સાથે બીજી મેડિસિન ચાલુ હોય અને એ ડોક્ટર્સને કહે નહીં, કે એમને એમ લાગે કે મારા ઉપર ગુસ્સો કરશે અથવા તો એમને ગમે નહીં. પણ મારું કેવું એમ છે કે બધા જ ઓન્કોલોજીના ડોક્ટરોને એ જાણવામાં ખૂબ ઇન્ટરેસ્ટ હોય છે કે તમે બીજું કંઈક લેતા હો તો એટલીસ્ટ મને જાણ કરો. એટલે થાય શું કે તમે અનયુઝ્યુઅલ કોઈ લિવર ટેસ્ટના રિઝલ્ટ જુઓ, કિડની ટેસ્ટના રિઝલ્ટ જુઓ, અથવા ડ્રગની ઇફેક્ટ વધારે પડતી એક્ઝાજરેટેડ લાગતી હોય, ઓછી લાગતી હોય, તો તમે એ વખત ચેક કરી શકો કે આનું કોઈ ઇન્ટરેક્શન તો નથી ને. અને યુઝ્યુઅલી ઓન્કોલોજીમાં જે ફાર્માસિસ્ટ હોય છે એ લોકો પાસે એક ડેટાબેઝ હોય છે આ બધા કોમ્પ્લિમેન્ટરી મેડિસિનનો. એટલે યુઝ્યુઅલી મારી પાસે જો કોઈ પેશન્ટ મને કહે કે હું આ મેડિસિન ઉપર છું, તો હું ખાલી ઓન્કોલોજી ફાર્માસિસ્ટને કહીશ, કેમ કે મને તો આ બધા મેડિસિન વિશે ઇનડેપ્થ માહિતી ના હોય. એટલે હું ઓન્કોલોજી ફાર્માસિસ્ટને કહું ને એના માટે કોઈ ઇન્ટરેક્શન કે નોન સાઇડ ઇફેક્ટ શોધી અને કહે કે આ સેફ છે. જો એ સેફ હોય તો આઈ ડોન્ટ માઇન્ડ એન્ડ આઈ ડોન્ટ થિંક કે કોઈ પણ ઓન્કોલોજીસ્ટને વાંધો હશે. જો એનાથી એમને કલ્ચરલી એના માટે સ્ટ્રોંગ ફિલિંગ હોય ને, એનાથી પોઝિટિવ ફિલિંગ આવતી હોય, તો એમાં કોઈ વાંધો નથી. પણ એની સેફટી અને ઇન્ટરેક્શન્સ ન હોય એ જાણવું ખૂબ જરૂરી છે. એટલે જો કોઈ પણ પોતાની કલ્ચરલ મેડિસિનલ પ્રેક્ટિસ યુઝ કરવાની ઈચ્છા રાખતું હોય, એ ઘણું જરૂરી છે કે ઓપન ડાયલોગ રાખી ને પોતાના ડોક્ટરને એના વિશે જાણ કરે કે હું આ ટ્રાય કરવાની કોશિશ કરું છું. અને ઘણી વાર એની ઇન્ટરેક્શન પણ હોય તો એમાં એમાં રેકમેન્ડેશન એવું હોય છે કે ખાલી કીમોના 3-4 દિવસ તમે બંધ રાખો, બાકીના દિવસ તમે વાપરી શકો એવું છો. એટલે એમાં ઓલ ઓર નન જેવું નથી હોતું, પણ જયારે તમે ઓપનલી ડોક્ટર સાથે વાત કરો તો એના રસ્તા નીકળી શકે એવું હોય છે.
ડોક્ટર સાહેબ, બધા પ્રયત્ન કર્યા પછી પણ ઇફ કેન્સર ઇઝ એટ એન એડવાન્સ સ્ટેજ, તો ઓસ્ટ્રેલિયામાં પેલિએટિવ કેરની સલાહ આપવામાં આવે છે. ઇન્ડિયામાં એનો કોન્સેપ્ટ હજી એટલો છે નહીં. જે ભારતીયો અત્યારે ઓસ્ટ્રેલિયામાં છે, જે અત્યારે આ કાર્યક્રમ સાંભળી રહ્યા છે, તેમને થોડું પેલિએટિવ કેરના પ્લાનિંગ માટે માર્ગદર્શન આપી શકશો?
એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે પેલિએટિવ કેર. લોકોના દિમાગમાં યુઝ્યુઅલી જ્યારે પેલિએટિવ કેર શબ્દ સાંભળે એટલે દિમાગમાં પિક્ચર એવું આવે કે એન્ડ ઓફ લાઈફ કેર, જીવનનો અંત હોય ત્યારે ખાલી એ લોકોને કમ્ફર્ટેબલ રાખવા માટે મોર્ફિનનું ઇન્જેક્શન આપી પેલિએટિવ કેર છે. પણ પેલિએટિવ કેરનો કન્સેપ્ટ છેલ્લા 30 વર્ષની અંદર ઘણો ઇવોલ્વ થયો છે. અને પેલિએટિવ કેર, જો હું ઉદાહરણ આપું, તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માંગતા હો, તમે એક સાદી કારની અંદર જાઓ જેની અંદર એર કન્ડિશનિંગ ન હોય, મ્યુઝિક ન હોય, સીટ કમ્ફર્ટેબલ ન હોય, અને ખાડા ટેકરા વાળા રસ્તા પર જાઓ, તમે ત્યાંથી ત્યાં પહોંચી તો જાઓ. ને એને બદલે તમે એક વ્યવસ્થિત સારી કાર હોય જેની અંદર સારું એર કન્ડિશનિંગ હોય, કુશનિંગ હોય, સ્પ્રિંગ સારી હોય, તો તમે કમ્ફર્ટેબલી એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી શકો. બંને જણા એ જગ્યાએ પહોંચ્યા પણ એક જણાની જર્ની વધારે સારી હતી. સેમ વસ્તુ પેલિએટિવ કેરની અંદર એવું જરૂરી નથી કે જ્યારે બાકીનું બધું ફેલ થાય ત્યારે જ તમે પેલિએટિવ કેરનો ફાયદો ઉઠાવી શકો. પેલિએટિવ કેરના ડોક્ટર્સ અને નર્સિસ એ લોકો પેશન્ટ્સના સિમ્ટમ્સના એક્સપર્ટ હોય છે. એટલે ડ્યુરિંગ ટ્રીટમેન્ટ પણ તમને સાઇડ ઇફેક્ટ્સ થતી હોય કે આફ્ટર કોઈ ટ્રીટમેન્ટ ના વધી હોય ત્યારે પણ તમને જે કેન્સરના સિમ્ટમ્સ હોય એ બધાને કેવી રીતે સારી રીતે કંટ્રોલ કરવા અને તમે એક્ટિવ લાઈફ જીવી શકો એના માટેના એ લોકો એક્સપર્ટ હોય છે. એટલે એમની ટ્રીટમેન્ટ કેન્સરના ડાયગ્નોસિસના ટાઈમથી પણ સ્ટાર્ટ થઈ શકે છે. અને એમાં એ લોકોના પેલિએટિવ કેરના હોસ્પિટલના પાર્ટ હોય છે, જ્યારે હોસ્પિટલને હેલ્પ કરે, અને એક કમ્યુનિટી પાર્ટ હોય છે. એટલે જ્યારે તમને પેલિએટિવ કેર સાથે રિફર કરવામાં આવે તો કમ્યુનિટી નર્સિસ અને કમ્યુનિટી ડોક્ટર્સ એ લોકો ઘરે આવીને તમને વિઝિટ કરે, રેગ્યુલરલી ચેક કરે, જ્યારે પણ એમ લાગે કે આમાં સિમ્ટમ્સ આઉટ ઓફ કંટ્રોલ છે, એમને હોસ્પિટલમાં જવાની જરૂર છે અથવા કોઈ મેડિસિનની જરૂર છે, તો એ તમારા જનરલ પ્રેક્ટિશનર અથવા સ્પેશિયલિસ્ટ સાથે વાત કરીને એ ફેસિલિટેટ કરી શકે. ઘરે જ્યારે તમને એમ લાગે કે કાંઈક બરાબર નથી, તમે કન્ફ્યુઝ હો, તો તમે ફોન કરીને વાત કરી શકો. એ લોકો તમને એડવાઇઝ આપી શકે કે આ મેડિસિન તમને ડોક્ટર આપી છે, તમે અત્યારે લઈ લો અથવા આ ડોઝમાં લઈ લો. એટલે એ છે ને એક્સ્ટ્રા લેયર ઓફ સપોર્ટ છે કે તમે હોસ્પિટલમાં કે ક્લિનિકમાં ડોક્ટરને જુઓ, પણ ઘરના લેવલ ઉપર પણ તમને હેલ્પની જરૂર હોય અને તમારા ફેમિલી મેમ્બર્સને પણ હેલ્પની જરૂર હોય. ઘણી વાર જ્યારે તમે લુક આફ્ટર કરતા હોવ પેશન્ટ જેને કેન્સર હોય, એ વખતે તમને ઘણી વાર એક જણ તમને સ્પષ્ટ કહે કે ના, આમાં ખાલી આ મેડિસિનની જ જરૂર છે, ડોક્ટર પાસે જવાની જરૂર નથી, તો ઘણું હેલ્પફુલ થઈ શકે. એટલે પેલિએટિવ કેર એક ખૂબ એસેન્શિયલ પાર્ટ છે કેન્સરની ટ્રીટમેન્ટના ટીમનું, કે તમારા ઓન્કોલોજીસ્ટ તો ટ્રીટમેન્ટ કરતા જ હોય, એની સાથે સાથે પેલિએટિવ કેર કન્સલ્ટન્ટ અને નર્સિસ ઘણું સારી રીતે કોન્ટ્રીબ્યુટ કરી શકે અને આખી જર્ની તમારા માટે ઘણી કમ્ફર્ટેબલ અને ડિગ્નિટી વાળી બનાવી શકે, કે જ્યારે તમે તમે ઇન્ડિપેન્ડન્સ પોતાનું સાચવીને રાખી શકો અને ઘણા કમ્ફર્ટેબલ ફીલ કરતા હો. ઘણા બધાને તકલીફ એ હોય છે કે મને સિમ્ટમ્સ છે ને, કારણે મારા ઘરવાળા હેરાન થાય છે. એ લોકો ઘણી વાર એના વિશે પોતાની ઇમોશન્સને એક્સપ્રેસ ન કરતા હોય, પણ જ્યારે કોઈ ઘર આવીને હેલ્પ કરતું હોય તો એમને એક્સપ્રેસ કરવામાં ઇઝી પડે અને પોતાની ડિગ્નિટી મેન્ટેન કરવામાં પણ ઇઝી પડે. એટલે પેલિએટિવ કેર એક ઘણું એસેન્શિયલ અંગ છે કેન્સરની ટ્રીટમેન્ટ માટે. અને જ્યારે ડોક્ટર તમને સજેસ્ટ કરે કે આ તમને તમારા માટે એલિજિબિલિટી છે, તો રાધર દેન એવું વિચારીને કે તમે એમ કહો છો કે અમારા માટે કંઈ ટ્રીટમેન્ટ નથી વધી, એને આઈ થિંક એક્સેપ્ટ કરવું જોઈએ, જેનાથી તમે વધારે કમ્ફર્ટેબલી કેન્સરની ટ્રીટમેન્ટ લઈ શકો.
ભૌમિકભાઈ, આ કેન્સર વિશેના વાર્તાલાપમાં 3 ભાગમાં તમે જુદા જુદા વિષયો પર જે વિગતવાર માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
ધન્યવાદ નીતલબેન.